તારીખ 16/6/1997 સમ્યક્ત્વ અનુભૂતિના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 200.
સમ્યક્ત્વનું સ્વરૂપ શું છે એ વિષય આપણે ચાલે છે સ્વાધ્યાયમાં. સમ્યક્ત્વ ની ચર્ચા કરતા પહેલા સમ્યક્ત્વ ઉત્પન્ન થવાના કારણની ચર્ચા આપણે સરળ રીતે કરી છે કે સમ્યક્ત્વ છે એ મોક્ષની ભૂમિકામાં એનું કારણ પ્રાપ્ત હોય છે અને પરિણામ સ્વરૂપે ફળ સ્વરૂપે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. એવી જે મોક્ષની ભૂમિકા છે એમાં મુખ્ય સાધન જ્ઞાન છે કે જે જ્ઞાન આત્મહિતનું વિવેક કરે છે. એવું જે જ્ઞાન છે એ એક જ સાધન છે. જ્ઞાન કહીએ, મતિ કહીએ, બુદ્ધિ કહીએ, એમાં બે પ્રકાર પડે છે. એક પ્રકાર એવો છે કે જેમાં આત્મહિતની સમજ નથી હોતી, અને એક પ્રકાર એવો હોય છે કે જેમાં આત્મહિતની સૂઝ અને સમજ આવે છે. જે જ્ઞાનમાં જે બુદ્ધિમાં પોતાનું અહિત હિત ન સમજાય તેને અવિવેક કહે છે, અને જે બુદ્ધિમાં પોતાના હિત હિતનો સમજ આવે એને વિવેક કહે છે. અહીંયા જેમને વિવેક પ્રાપ્ત થયો છે એવી જે બુદ્ધિ છે, એવું જે જ્ઞાન છે એ સાધન થાય છે. એટલે શું કે અનંતકાળ પરિભ્રમણ કરતા જીવને જ્યારે એવું સૂજે છે કે આ સંસાર કેવળ દુઃખમય છે, સખત છે દુઃખના પ્રસંગો આ સંસારમાં જીવને ન ઈચ્છવા છતાં અનિચ્છા એ પ્રાપ્ત થાય છે, તેથી આનાથી મુક્ત થવું જોઈએ અને મુક્ત થવાનો ઉપાય શોધવો જોઈએ. મુક્ત થયા હોય તેની પાસે જઈને એનો સંગ કરીને પણ એક વાત આપણે સમજી લેવી જોઈએ. ત્યારે પ્રથમ વિવેકની ઉત્પત્તિ છે. એવો જ્યારે પરિભ્રમણ કરતા જઈને વિચારો ભાવ થયો છૂટવાનો, ત્યારે એને પ્રથમ વિવેકની ઉત્પત્તિ છે. અને તેથી હવે તે છૂટવાના ઉપાયને શોધશે એ જ કામે લાગશે. એટલે અહીંયા એક પંચાધ્યાયી શાસ્ત્રના શ્લોકનું ઉદાહરણ કર્યું છે. એ જ્ઞાન સાધન છે અને એ સ્વાનુભૂતિ સુધી પહોંચાડે છે. એવો વિવેક છે ક્યાં સુધી લઈ જાય છે જીવને, એ સ્વાનુભવ કરાવે ત્યાં સુધી લઈ જાય છે, અને તેથી જ્ઞાનને અહીંયા પરમપદ કહેવામાં આવ્યું છે અથવા પરમ સાધન કહેવામાં આવ્યું છે. આ પ્રકારે બીજા પેરેગ્રાફથી ગાથાર્થના પછીના પેરેગ્રાફથી કે આ પ્રકારે પ્રથમ સ્વાનુભૂતિના કાળમાં સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી હોવાથી સમ્યક્ત્વનું કારણ પણ જ્ઞાન જ લેવું જોઈએ. સમ્યક્ત્વનું કારણ શું છે? જ્ઞાન. પુરુષાર્થનું કારણ પણ જ્ઞાન છે, રુચિનું કારણ પણ જ્ઞાન છે, સમ્યક્ત્વનું કારણ પણ જ્ઞાન છે, અને સુખ શાંતિનું કારણ પણ જ્ઞાન છે. શાસ્ત્રમાં અનંત ગુણ સંપન્ન આત્માને જ્ઞાન પ્રધાન આત્મા ગણવામાં આવ્યો છે, અને અનંત ગુણોમાં જ્ઞાનને નેતાનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ કોઈ એક નેતા અનેક માણસોને એની પાછળ દોરે છે, નિર્ણય ટુ લીડ લીડર છે, એમ જ્ઞાન પણ લીડર છે અને બીજા ગુણોને એને પાછળ પાછળ દોડે છે, અવળું ચાલે તો અવળા દોરે અને સવળું ચાલે તો સવળા દોરે. પણ જ્ઞાન છે એ લીડરનું કામ કરે છે બધા જીવનમાં. એ તો અહીંયા સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ પણ જ્ઞાન જ ગણવું જોઈએ. પછી શ્રદ્ધાનું બળ સદા સહિતનો પુરુષાર્થ છે એ કામ કરે છે મોક્ષ માર્ગમાં. એનું કારણ એવું છે કે શ્રદ્ધા છે એ પૂરી શક્તિથી પ્રવર્તે છે એટલે એનું બળ વધારે છે, શ્રદ્ધાનું બળ વધારે છે. જ્ઞાન કરતાં પણ શ્રદ્ધાનું બળ વધી જાય છે, કેમ કે જ્ઞાન તો અનેક નિયમોમાં વહેંચાય છે. જ્યારે શ્રદ્ધાનો વિષય એ જ નિજ પરમતત્વ સિવાય બીજું કાંઈ નથી એટલે એનું એક જ કામ છે, એટલે એનું જોર ઘણું રહે છે. કેમ કે એને અવલંબન મળ્યું પરમતત્વનું, પરમાત્માનું. જ્ઞાન તો બીજાનું પણ અવલંબન લે છે, ઇધર ઉધર જાય છે એટલે એની શક્તિ વહેંચાઈ જાય છે જ્ઞાનની. અને અધૂરું પ્રગટ થયું છે તો પણ શક્તિ વહેંચી જાય, વહેંચાઈ જાય છે. શ્રદ્ધાનું પૂરું પ્રગટ થયું છે અને એ પૂરેપૂરી શક્તિ એક જગ્યાએ લાગે છે. એમ બેના પરિણામમાં ફરક હોવાથી મોક્ષ માર્ગમાં શ્રદ્ધાના બળેથી અથવા સાધક જ્ઞાની ધર્માત્મા મોક્ષ માર્ગમાં પ્રગતિ કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન સાધન છે અને જ્ઞાનથી જ શ્રદ્ધાને પ્રગટ કરે છે, અથવા સમ્યક્ત્વને પણ જ્ઞાનથી જ પ્રગટ કરે છે. આ જ્ઞાન મુમુક્ષુની ભૂમિકામાં વેદ જ્ઞાનના પ્રયોગાત્મક પ્રયાસ રૂપ પ્રકારે છે. છેલ્લે જ્ઞાન વિવેક ઉત્પન્ન થયો એ વિવેક કરતાં 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 એ જ્ઞાન ક્યાં કયા સ્ટેજમાં પ્રવેશ કરે છે, સ્વાનુભવ થયા પહેલાં કે ભેદ જ્ઞાનમાં. ભેદ જ્ઞાન પણ ને પણ બીજી ભાષામાં પરમ વિવેક કહેવામાં આવે છે, ઉત્કૃષ્ટ વિવેક કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ભેદ જ્ઞાનને પરમ વિવેક કહે છે. કેમ કે એ ભેદ જ્ઞાન જે થાય છે એમાં જ્ઞાન પોતે પોતામાં એકત્વ કરે છે અને પરથી એને રાગથી ભિન્નત્વ કરે છે. સમીપ પરથી એવો રાગ અને સમીપ પરથી એવું શરીર સંયોગ, એ બંનેમાં અનાદિથી પોતાપણું કરતો જીવ હવે વિવેક કરીને એનાથી જુદાપણું કરે છે અને પોતાના સ્વરૂપમાં પોતાપણું અથવા એકમેકપણું કરે છે. એટલે ભેદ જ્ઞાનને પણ પરમ વિવેક કહેવામાં આવે છે. એટલે મોક્ષની ભૂમિકામાં વેદ જ્ઞાનના પ્રયોગાત્મક પ્રયાસરૂપ પ્રકારે આ જ્ઞાનની પ્રવૃત્તિ છે. છેલ્લે છેલ્લે જ્ઞાનની પ્રવૃત્તિ આ રીતે છે. જ્યાં અંશતઃ રાગનો એટલે રાગના અવલંબનનો અંશતઃ અભાવ કરીને જ્ઞાનમાં આત્મસ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે. એ જ્ઞાન શું કરે છે કે સ્વરૂપને ઓળખે છે, નિશ્ચય કરે છે એટલે ઓળખે છે, નિશ્ચય કરે છે એટલે લક્ષ્યમાં લે છે. કેવી રીતે લક્ષ્યમાં લે છે કે અનાદિથી બધા સંસારી જીવોનું જ્ઞાન રાગ તે હું એવા અવલંબનમાં પરિણમી રહ્યું છે. ક્યાં સુધી? તે સ્વરૂપને ઓળખ્યા પહેલા સ્વરૂપનો વિચાર કરે છે ત્યાં સુધી. બીજો વિચાર કરે ત્યાં તો રાગના અવલંબનમાં છે. શરીરનો વિચાર કરે કે કુટુંબ પરિવારનો, અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર કરે, જ્યાં જેને જે પ્રયોજન છે એનો વિચાર કરે ત્યાં સુધી તો એને રાગનો અવલંબન છે. પણ આત્મા કરે ત્યારે પણ રાગના અવલંબને જ્યાં સુધી વિચાર કરે છે ત્યાં સુધી એને પોતાના આત્માનો યથાર્થ નિશ્ચય થતો નથી કે આત્મા કેવો હતો. જ્યારે આત્માને આત્માનો નિશ્ચય થાય છે ત્યારે રાગના અવલંબનનો અંશે અભાવ કરે છે અને જ્ઞાન પોતે પોતાના નિજ અવલંબનમાં સ્વાવલંબનમાં આવે છે. અંશત નિજાલંબન ઉત્પન્ન થાય ત્યારે સ્વપ્ન નિષ્ઠીને ઓળખાણ થાય. આ પ્રકારે સ્વરૂપનો નિશ્ચય થાય છે. એ થોડું સમજવા જેવું છે. આત્માનો વિષય જે જે શાસ્ત્રોમાં જ્ઞાનીઓથી પ્રતિપાદિત થયો છે, અનુભવી મહાત્માઓથી આચાર્યોથી પ્રતિપાદિત થયો છે, એમણે તો અનુભવ કરતા કરતા એ વિષયને કલમમાં ઉતાર્યો. એટલે એમની જે કલમ ચાલી છે એની પાછળ અનુભવનું બેકગ્રાઉન્ડ છે. એ વાત જેના સમજમાં હોય એને એમ પણ સાથે સાથે સમજાય કે આ વાત સમજવા માટે મારે પણ અનુભવની દિશામાં જવું પડશે. વગર અનુભવે માત્ર બુદ્ધિથી શાસ્ત્રને સમજવા જશે તો એ બુદ્ધિ સફળ નહીં થાય. એટલે બુદ્ધિમાન માણસો શાસ્ત્ર અવશ્ય વાંચે છે. જે બુદ્ધિમાન માણસો છે એ જરૂર શાસ્ત્ર વાંચે છે, કેમ કે એમાં બુદ્ધિની તો જરૂર પડે છે. બુદ્ધિ ન હોય તો શાસ્ત્ર સમજાય નહીં, પણ છતાં એટલી બુદ્ધિની પહોંચ નથી એમાં. એમાં અનુભવ જ્ઞાનની પહોંચ છે. એટલે પરિણામને અનુભવની દિશામાં કેળવવા જોઈએ પહેલેથી. એને અનુભવ પદ્ધતિ કહે છે. એટલે કે એક સમજવાની વિચાર પદ્ધતિ છે અને એક સમજવાની અનુભવ પદ્ધતિ છે. કેવળ વિચાર પદ્ધતિથી અનુભવમાં આવવા યોગ્ય એવું જે પોતાનું પરમ સ્વરૂપ તે સમજવા નથી આવતું, કેમ કે એ અનુભવનો વિષય છે, કેવળ જાણવાનો વિષય નથી. કાલે આપણે વાત ચાલી કેટલી કે સુભાગભાઈની ભક્તિ આવી હતી ને આવી હતી, પણ એ માણવાનો વિષય છે, જાણવાનો વિષય નથી. એ ભક્તિ કેવી હોય જો જાણવા જાય તો સમજાય નહીં. અને કૃપાળુદેવ પછી જેવી ભક્તિ સુભાગભાઈને થઈ એવી ભક્તિ જો આપણે પ્રગટ કરવી હોય તો આપણે સુભાગભાઈ થવું પડે, ત્યારે એ ભક્તિ સમજાય, નહીંતર ન સમજાય. કેમ કે એ માણવાનો વિષય છે, અનુભવનો વિષય છે, જાણવાનો વિષય નથી. એમ આત્મા પણ અનુભવનો વિષય છે, બુદ્ધિથી જાણવાનો વિષય નથી. એ વાત ખ્યાલમાં ન હોય તો માત્ર બુદ્ધિથી બુદ્ધિની કસરત કર્યા કરે શાસ્ત્રો લઈ લઈને અને એને આત્મા સમજાઈ જાય એવું કદું બનતું નથી. આત્માનો ઓળખાણ ન થાય, નિશ્ચય ન થાય. આત્માનો નિશ્ચય ક્યારે થાય છે કે ભેદજ્ઞાન કરતા કરતા, ભેદજ્ઞાનનો પ્રયોગ કરતા કરતા, રાગથી અંશતઃ છૂટો પડીને, કેમ કે ભેદજ્ઞાન રાગનો નિષેધ કરે છે, રાગથી જુદું પડવાનો પ્રયત્ન ચાલે છે ભેદજ્ઞાનમાં. એટલે રાગના અવલંબનથી અંશે ખસીને, અંશે રાગના અવલંબનનો અભાવ કરીને આત્મ સ્વરૂપનો નિશ્ચય જ્ઞાન દ્વારા, જ્ઞાન લક્ષણ વડે, જ્ઞાન પોતે પોતાના જ્ઞાનના સ્વસંવેદનથી કરે છે. જ્ઞાન છે એ જેમ જાણનાર છે તેમ વેદનાર પણ છે. જાણક છે, જ્ઞાયક છે આત્મા, એવો આત્મા વેદનાત્મક સ્વરૂપે પણ છે. અને અનુભવમાં વેદનની પ્રધાનતા છે જાણવાની, કારણ કે સ્વસંવેદન લક્ષણ જે જ્ઞાનનું છે તેના દ્વારા સ્વરૂપ ઓળખાય છે, સ્વરૂપનો નિશ્ચય થાય છે. અને જ્યારે નિશ્ચય થાય છે ત્યારે જ્ઞાન પોતાના આંશિક અવલંબનમાં આવીને અનુભવાંશે નિર્ણય કરે છે. કૃપાળુદેવે 751 પત્રમાં કહ્યું, બીજું સંપૂર્ણ પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિથી અનુભવ અંશ લીધો, કેમ કે સમ્યક દર્શનમાં અનુભવ બરાબર છે, પર્યાપ્ત છે. અહીંયા જે અનુભવનો અંશ છે, વેદન અંશ છે, તેના દ્વારા ઓળખાણ રૂપ બીજું સંચિત થાય છે. એ પણ જ્ઞાનની પર્યાય, એ પણ જ્ઞાનનું જ્ઞાન જ સાધન થયું. નિશ્ચય થયો એ જ્ઞાનમાં થયો, માટે જ્ઞાન જ સાધન થયું. આમાં શું છે કે બૌદ્ધિક સ્તર પર મોટા ભાગે માણસ પોતાનો ડેવલપમેન્ટ ઈચ્છે છે. જેનું ધ્યાન એવી રીતે જાય છે કે આ અનુભવના સ્તરનો વિષય છે, અનુભવની દિશામાં કંઈક આપણે કામ કરવું જોઈએ, ત્યારે એ પોતાના અનુભવને તપાસતો જાય છે. એને આપણે મુમુક્ષુની ભૂમિકાનું અવલોકનનું સ્ટેજ કહીએ છીએ. જ્યારથી જીવ પોતાના નિજ ભાવોનું અવલોકન કરે છે, જે ભાવો નિરંતર અનુભવમાં આવી રહ્યા છે એવા પોતાના ભાવોનું અવલોકન કરે, ત્યારે એને અનુભવમાં આવતા ભાવોનો અનુભવ શું થાય છે તે અનુભવ દ્વારા સમજાય, વિચાર દ્વારા નહીં, તે અનુભવ દ્વારા સમજાય. કે ભાઈ ખાવા આપણે રસોઈ બનાવી ચાખીને નક્કી કરી બરાબર થઈ છે કે નહીં, જોઈ લીધું એમ નહીં કે ભાઈ શાક થઈ ગયું છે કે દાળ ઉકળે છે, માટે દાળ થઈ ગઈ એમ નહીં, દાળ ઉકળી ગઈ છે માટે દાળ થઈ ગઈ એમ નહીં, દાળ ચાખીને બરાબર થઈ તો દાળ બરાબર થઈ. એવી રીતે મુમુક્ષુની ભૂમિકામાં અવલોકનનું જે સ્ટેજ છે ત્યાંથી કાર્ય પદ્ધતિ અનુભવની શરૂ થાય છે. વિચાર પદ્ધતિથી આ અવલોકનની અનુભવ પદ્ધતિ એક કદમ આગળ છે, વન સ્ટેપ ફર્ધર. એટલે જે વિચારમાં આવ્યા હોય, વિચારથી સમજતા હોય, શાસ્ત્રો વાંચતા હોય, એને એક ડગલું હવે આગળ ભરવું જોઈએ. કેમ કે શાસ્ત્રની અંદર આત્માના અનેક પ્રકારના પરિણામોની ચર્ચા ચાલે છે. જે ભાવોની ચર્ચા ચાલે છે એ ભાવોને ની વાત તમારે ગોખી નાખવી છે કે એ ભાવો તમારામાં ચાલી રહ્યા છે એને સમજવા છે, ઓળખવા છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ચોડરમલજી સાહેબે એક દાખલો દીધો છે કે કોઈ માણસ સંગીત શીખે છે ત્યારે અનેક પ્રકારના રાગ રાગણી જે છે એને એ છંદ અને માત્રાથી સમજે છે. કે ભાઈ આ વસંત ચિંતામાં આટલી માત્રા હોય, અનુષ્ટુપમાં આટલી માત્રા હોય, શાર્દુલ વિક્રીતમાં આટલી માત્રા હોય, પણ જ્યારે એ છંદ વાગતો હોય કે કોઈ ગાતો હોય ત્યારે જો એને ન સમજાય, ઓળખી ન શકે કે અત્યારે કયો વાગે છે, તો માત્રાનું જ્ઞાન શું કામનું? એનું ભણતર છે પણ પ્રેક્ટિકલ નોલેજ નથી. એનો અર્થ જે માત્રા વગેરે શીખવે એનું ભણતર છે, પણ ઓળખાણ છે એ પ્રેક્ટિકલ નોલેજમાં જાય છે. એમ અનુભવમાં આવતા ભાવોનું અનેક વ્યાખ્યાઓ, એના અનેક પ્રકારો બૌદ્ધિક સ્તરે સમજી લે. એ ભાવ અનુભવમાં આવતો હોય ત્યારે ખબર ન પડે તો શું કામનું એનું જ્ઞાન? એ સંબંધનું જ્ઞાન કાંઈ નહીં, ઉપયોગી તો થાય નહીં. એટલે જે વિચાર્યું છે એ ભાવો પ્રવર્તી રહ્યા છે, અનુભવમાં આવી રહ્યા છે પ્રવર્તિને, એને પોતાના અનુભવથી સમજે
કે આ ભાવની વાત કરવા માંગે છે, હવે આ ભાવની વાત કરવા માંગે છે, હવે અહીંયા આ ભાવની વાત ચાલી રહી છે એમ સમજે છે, ત્યારે એ પોતાના અવલોકનથી સમજે છે, ત્યારથી અનુભવ પદ્ધતિ શરૂ થાય છે. એ રીતે વિચાર પદ્ધતિથી આગળ ચાલીને અનુભવ પદ્ધતિમાં પ્રવેશ કરવો જોઈએ. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગ છે, એમાં અનુભવની પ્રધાનતા છે. ચોથા ગુણસ્થાનથી કે તેરમા ગુણસ્થાન પર્યંત પ્રધાનતા શેની છે? અનુભવની પ્રધાનતા. રાજમલજીએ કળષ્ટિકામાં એક એવી વાત લખી નાખી કે બાર અંગનું જ્ઞાન છે કોઈ અપૂર્વ લબ્ધિ નથી. જોકે બાર અંગનું જ્ઞાન તો લબ્ધિથી જ પ્રગટ થાય ને સમ્યક દ્રષ્ટિને જ પ્રગટ થાય, તોય તે એમણે સિક્સર મારી છે ત્યાં ઓવરબાઉન્ડ કે બાર અંગનું જ્ઞાન છે તે અપૂર્વ લબ્ધિ નથી, સ્વાનુભવ થયો તે અપૂર્વ લબ્ધિ છે. અને એ બાર અંગમાં સ્વાનુભૂતિ કરવાનું વિધાન છે. વિધાન મીન્સ વિધિને કહે તે વિધાન. વિધાન એટલા પૂજા કરે એ નહીં, વિધિને ડિસ્ક્રાઇબ કરે એનું નામ વિધાન. બાર અંગમાં જે કહેવા માંગે છે એનું કેન્દ્ર સ્થાન છે એ સ્વાનુભૂતિ કેમ કરવી તેની વિધિ સમજાવવા માંગે. નિર્વિકલ્પ કેમ થવું, અંતર્મુખ કેમ થવું, એ વિધિ સમજાવવા માટે બાર અંગમાં રહસ્યભૂત વાત કરી છે. તો બાર અંગનું જાણપણું કરી લઈએ તો કાંઈ એનો અર્થ નથી, અનુભવ કરે એ સાર્થક છે, એટલું અનુભવ ઉપર વજન આપ્યું છે. એટલે એ વાત જ્યારે યથાર્થ પ્રકારે સમજાય કે મોક્ષ માર્ગ તો અનુભવ પ્રધાન છે, ત્યારે મુમુક્ષુ પણ અનુભવ કેમ થાય એ દિશાની અંદર માથું મારવાનું એને શરૂ કરવું જોઈએ કે મને સ્વાનુભવ કેમ થાય. મારે બીજી જાણવાથી બહુ મતલબ નથી, મને સ્વાનુભવ કેમ થાય એ મારે સમજવું છે, એ જાણવું છે, અને એ પદ્ધતિએ મારે કામ કરવું છે. તો એ સ્વાનુભવની પદ્ધતિમાં નિજ ભાવોનું અવલોકન કરવું અને અવલોકનની સતત પ્રેક્ટિસ ચાલવી એ એનો પ્રોસેસ છે. આગળનો પ્રોસેસ એ છે, શરૂઆતનો પ્રોસેસ એ છે. ત્યાંથી પછી અનુભવની લાઈન આગળ વધે છે અને ઠેઠ સ્વાનુભવ સુધી જાય છે. એટલે આત્માનો જ્ઞાન દ્વારા જે નિશ્ચય કરવામાં આવે છે એ પણ રાગના અવલંબનથી, જે રાગનો પોતાપણે અનુભવ કરતો હતો, ભેદ જ્ઞાનમાં એનો નિષેધ કરીને રાગના અવલંબનથી અંશે ખસીને જ્ઞાન પોતાના નિજાવલંબનમાં આવીને પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય કરે છે. જ્યારે નિશ્ચય થાય છે ત્યારે ઓળખાય, ઓળખાણ થાય છે ત્યારે જેટલો અનંત મહિમાવંત આત્મ સ્વભાવ છે તેનું ભાવ ભાષણ થાય છે, એટલે એટલી મહિમા એને પોતાના જ્ઞાનમાં ભાસે છે. આત્મ સ્વરૂપ અનંત મહિમાવંત છે, એની મોટાઈ કેટલી છે જેનો પાર નથી એટલી છે. અને એ જેટલો અનંત મહિમાવંત છે એટલો જ પોતાના જ્ઞાનમાં પ્રતિભાસે ત્યારે એને ઓળખો કહેવાય. આ સમ્યક્ત્વની ઉત્પત્તિ પહેલાનું પ્રીસ્ટેજ છે, એટલા માટે એની ચર્ચા ચાલે છે. કેમ કે પ્રકરણ આપણે શું ચાલે છે, સમ્યક્ત્વ કેમ ઉત્પન્ન થાય, તો કે પહેલા આત્મ સ્વરૂપની ઓળખાણ થાય, એટલે કે ભાવભાષણ થાય, નિશ્ચય થાય, પછી જ અનુભવ થાય. કેમ એમ છે, કે આત્મસ્વરૂપ છે એનું જીવને આકર્ષણ નથી, અનાત્મ પદાર્થોનું આકર્ષણ છે. પછી અનાત્મ પદાર્થોમાં રાગ આવે છે, રાગની મીઠાશ આવે છે, શરીર આવે છે, અને બીજા શરીરના સાધનો, શરીરના શૃંગારથી માંડીને ઘરનો શૃંગાર, રાત્રિપીલું, એ બધું કપડાં લત્તા દાગીના અને આબરૂ કીર્તિ, આ બધું જે છે એ અનાત્મ પદાર્થો છે અને એનો મહિમા જીવને ઘર કરી ગયેલો છે. એના મહિમાથી છૂટી નથી શકતો. હવે એના મહિમાથી ક્યારે છૂટે? કે એથી કોઈ ઉત્કૃષ્ટ પદાર્થ પોતાના હાથમાં આવે ત્યારે. દેખાને તો દેખને કે લીએ તો ચલતા એ વાત કેસે દેખના કે અવલોકન ચાલુ કરના. એક માણસ લોઢાના ભંગારનો ધંધો કરતો હતો, સ્ક્રેપ, આયર્ન સ્ક્રેપ, મોટા મોટા ગોડાઉનો રાખે ને, ગોડાઉનો ભરેલા હોય એને, બહુ મોટા ગોડાઉનો બહુ મોટો જથ્થો રાખે ત્યારે લોકો જુઓ આની પાસે ઘણો માલ છે. કેટલો માલ છે? ઘણો માલ છે. પછી એને ખબર નહીં કે હીરાનો વેપાર છે, આ તમારા 10 કરોડનો સ્ક્રેપ છે એક મુઠ્ઠીમાં હમાય એટલા હીરાના પડીકામાં હોય છે. કેટલો? જેના માટે તમારે મોટા મોટા ગોડાઉનો રાખવા પડે, જાયન્ટ. એટલી વેલ્યુ તો ખાલી હાથમાં 2-5 હીરા હોય એને થઈ જાય. તો જેના હાથમાં હીરા આવે એ પછી લોઢાનો ભંગાર ભેગો કરવાની મજૂરી ન કરે. ખરે ન કરે. એસી વાત હે. એ દૃષ્ટાંત દૂસરે ઢંગ છે દેતે થે. એક વેદાંત કા બહુ બડા વિદ્વાન થા, વો કઈ પ્રકાર કે અપને તત્વ કી ચર્ચા ચડા બડા કે કરતા થા. દેખો હમ લોગ ક્યા સમજતે હૈ, હમારે પાસ કૈસા માલ હૈ, હમારા માલ દેખો. તો વો ક્યા સમજતા થા કે હમારે પાસ તો હીરે કે ગોડાઉન હૈ, લેકિન સબ થે કાચ કે, તો હીરા કો પહેચાનતા હી નહીં થા. વો કાચ કા ઢેર પકડ કરકે બેઠે થા. જૈન દર્શન વાળાને અપના સચ્ચા હીરા દિખાયા કે દેખો તુમ્હારે પાસ જો સબ કાચ કે ટુકડે હૈ, સહી હીરે સચ્ચે હીરે તો ઇધર હૈ, તુમ દેખો મેરી તિજોરી ખોલ કે તુમકો દિખાતે હૈ, દર્શન કરો તુમકો માલુમ પડેગા હીરા ક્યાં ચીજ હોતી હૈ. તબ ઉસને વો સબ કાચ કે ટુકડે ફેંક દીએ, યે તો કાચ કે ટુકડે હમ હીરા માન કરકે પકડતે. એસે જગત કે પદાર્થો કી મહિમા કહાં તક હૈ? જ્યાં તક અપને આત્મા કી પહેચાન નહીં હુઈ વહાં તક. જિસકો આત્મ સ્વરૂપ કી પહેચાન હુઈ ઉનકો જગત કે પદાર્થો કી કોઈ કિંમત નહીં રહેતી. કે મૂલ્યાંકન પૂરા ટ્રાન્સફર હો જાતા હૈ. તો જો આકર્ષણ બાહ્ય પદાર્થો કા થા ઓર પરિણામ ઉસમે લગતે થે, આકર્ષણ કે કારણ પરિણામ માં લગતે થે, દોડ કે ચલે જાતે થે, ઓર ઉસી કારણ સે અધોગતિ કો પ્રાપ્ત હોતે થે, દુખી હોતે થે, તો સ્વરૂપ કી મહિમા આને સે પરિણામ સ્વરૂપ મેં દોડ લગાને લગે. પંચમ ગતિ કા કારણ મોક્ષ નિર્વાણ કા કારણ ચાલુ હો ગયા. યે ફરક પડતા હૈ. ઇસલિયે સ્વરૂપ નિશ્ચય હોને કે બાદ હી સ્વાનુભવ ઓર સમ્યક્ત્વ કી ઉત્પત્તિ હોતી હૈ. क्योंकि स्वरूप निश्चय में जितना स्वरूप का महिमा है उतना ही भावभाषण में आता है, और भावभाषण होने से इसकी उतनी ही महिमा आने लगती है। कितनी महिमा आती है कि वो महिमा भाव में समाती नहीं है, उतनी विकल्प अवस्था होती है, उसी को स्वानुभव कहने में आता है, उसको धर्म ध्यान कहने में आता है। अतः स्वरूप की अत्यंत अत्यंत महिमा वही सम्यक दर्शन है। यहाँ से सम्यक दर्शन क्या चीज है वो चालू किया, सम्यक दर्शन क्या है वो हेडिंग के नीचे बात चल रही है। तो सम्यक दर्शन वो चीज है कि मुमुक्षु की भूमिका में स्वरूप का भाव भाषण करे, जिस भाव भाषण के स्वरूप की महिमा उमड़ पड़े और वो स्वरूप की महिमा की डिग्री उतनी बढ़ जाए उतनी बढ़ जाए उतनी बढ़ जाए कि तल्लीन हो जाए, उसको कहते हैं सम्यक दर्शन। तो सम्यक दर्शन क्या है कि स्वरूप की अत्यंत अत्यंत महिमा के अलावा दूसरा कुछ नहीं है, वही सम्यक दर्शन है, वही सम्यक तो है। ये बात इस तरह से पुटअप किया है। सम्यक दर्शन है क्या कि भाव वासन पूर्वक स्वरूप की अत्यंत महिमा आ जाए और वो महिमा उतनी आ जाए कि उसमें वो लीन हो जाए, डूब जाए महिमा में, उसी का नाम सम्यक दर्शन, वही सम्यक है। ये बात रही कही परिणाम की प्रधानता से। अब इसमें एक दूसरी भी बात है, क्या बात है कि महिमा तो परिणाम में आई लेकिन किसकी महिमा आई कि परम तत्व अपना ज्ञान ज्योति जो थी उसकी महिमा आई है। तो मैं ये हूं इसका आलंबन आश्रय हुआ है, तो परिणामों के आश्रय और अवलंबन की अपेक्षा से देखा जाए तो त्रिकाल भूतार्थ स्वभाव का आश्रय, त्रिकाल परमात्म स्वभाव का आश्रय ही सम्यक दर्शन है। इस सम्यक दर्शन को दूसरे बाजू से, दूसरे पहलू से यहाँ बता दिया है। पहले महिमा के पहलू से बताया, अब स्वरूप की परमात्म तत्व के आश्रय के पहलू से बताया कि सम्यक्त्व क्या है, कि स्वरूप का जिसमें आश्रय है वही सम्यक दर्शन और सम्यक्त्व है। जिसका संकेत समय सार जी की 11वीं गाथा में श्रीमद् कुंदकुंद आचार्य देव ने किया है, वहां वो बात लिया है, भूयत्थम असि दोष खलु समाधि हवदी जीवो, गाथा बीजू चरण आसन, भूयत्थम असि दो भूतार्थ वो जो आत्म स्वभाव, भूतार्थ त्रिकाल रहने वाला सत्य ऐसा जो आत्मस्वरूप परमात्म स्वरूप, उस असि दो मैंने उसका आश्रय जो करता है वही खलु मैंने वास्तव में सम्यक्त्व को प्राप्त होता है। ये विधान समय सार की 11वीं गाथा में है। गाथा तो एवी रीते से व्यवहारो अभूयत्थो, समस्त व्यवहार अभूतार्थ है। क्यों? सम्यक्त्व की स्थापना निषेध पूर्वक होती है, विधि से नहीं होती है। तो जो व्यवहार का निषेध करे वही निश्चय, वही सम्यक्त्व। शास्त्रकार की पद्धति है, दूसरे शास्त्रों में भी वही पद्धति है, पंचाध्याय वगैरह में, कि व्यवहार हो भूयत्थो भूयत्थो देशी दो सुधनयो, सुधनय भूयत्थ भूतार्थ कहवा आयो પ્રિયતમ વસેદો ખરું સમાધિથી હવે જીવ કૃતાર્થ કા આશ્રય કરને વાલા હિત વાસ્તવ મેં સમ્યક કોઈ હોતા હૈ ઇસ પ્રકાર સમ્યક્ત્વ અંતર્મુખ જ્ઞાન મેં હી જાના જાતા હૈ કલ ચર્ચા ચલી થી કે સમ્યક્ત્વ કો કૈસે સમજે તો ઉસ પર પૂરા આર્ટિકલ પઢને સે ક્યા સમ્યક્ત્વ કો સમજ પાયેંગે ક્યા કે નહીં જબ સમ્યક્ત્વ કા પૂરા આર્ટિકલ સમજને સે ભી સમ્યક્ત્વ નહીં સમજા જાતા તો ફિર એ લિખા ક્યો તો લિખને મેં ઇસલિયે લિખને મેં એસા લિખા કે એસા સમજા જાતા નહીં હૈ તો બતાને કે લિયે લિખા ક્યા ઉટપટંગ બાત હૈ દેખો ક્યા લિખા હૈ इस प्रकार सम्यक्त्व अंतर्मुख ज्ञान में ही जाना जाता है, बहिर्मुख ज्ञान में सम्यक्त्व जाना जाता नहीं है। वो समझाने के लिए वो बात लिखी है कि बहिर्मुख ज्ञान में नहीं समझाया समझ में आएगा, अंतर तत्व स्वरूप है, अंतर्मुख ज्ञान में ही समझा जाता है, बहिर्ज्ञान में वो समझा जाता नहीं है। अंतर्मुख होकर के राग के एक सूक्ष्म कण को भी अपने में मिलावट होने नहीं दिया। क्या किया, क्या प्रक्रिया चली भीतर में कि जब आत्मा के परिणाम अंतर्मुख हुए स्वरूप के प्रति, तो भीतर में बगल में ही बाजू में राग चलता था, सूक्ष्म राग जो आत्मा का विकल्प करता था कि मैं आत्मा हूं, मैं आत्मा हूं, मैं आत्मा हूं, ऐसा सूक्ष्म राग का कण को भी निषेध करके हटाया, उसके साथ संबंध नहीं किया, संबंध था वो तोड़ा, संबंध था पहले वो तोड़ा। ऐसे अंतर्मुख होकर के राग के एक सूक्ष्म कण को भी अपने में मिलावट होने नहीं दिया, और अनादि के राग के एकत्व को तोड़ करके अध्यास का भी त्याग, अध्यास मतलब मैं राग स्वरूप हूं ऐसा अनुभव, राग रूप अपना अनुभव, उसको कहते हैं अध्यास। तो अध्यास का भी त्याग करके त्याग किया, उसी का नाम सम्यक्त्व है। किसका नाम सम्यक्त्व है, कि अनादि के राग के एकत्व को तोड़ करके और राग मैं हूं ऐसा अनुभव रूप जो अध्यास है, अध्यास मैंने मिथ्या अनुभव, उसको छोड़ कर छोड़ दिया, उसी का नाम सम्यक्त्व है। આ ત્રીજો પ્રકાર સમ્યક્ત્વ ને કેટલા પ્રકાર અહીંયા કહ્યું છે, આંકડા મૂકતા જોયું, આ ત્રીજો પ્રકાર પહેલા શું કીધું, સ્વરૂપ કા અત્યંત અત્યંત મહિમા વહી સમ્યક દર્શન હૈ, દૂસરા સ્વરૂપ કા જિસને આશ્રય ક્યા ઉસી કા નામ સમ્યક્ત્વ હૈ, તીસરા કે રાગ કા એકત્વ તોડ કે રાગ કા અધ્યાસ છોડ દિયા ત્યાગ કર દિયા ઉસી કા નામ સમ્યક્ત્વ હૈ। 15 નંબર આયા, અબ દેખો કિતના આતા હૈ, નંબર તો હમને નહીં લગાયા લેકિન અભી લગાતે જાઓ। અતઃ જો ભિન્ન સ્વરૂપ હૈ એસે પરદ્રવ્ય ઓર પરભાવ કો ભિન્ન રૂપ સે અનુભવ કરના યહી સમ્યક્ત્વ હૈ। चौथा लिया फिर से कि जो भिन्न स्वरूप है ऐसे परद्रव्य और जो भिन्न स्वरूप है ऐसे परभाव, वो स्वरूप में रहते नहीं, स्वरूप में है ही नहीं, और परिणाम में भी अभाव हो जाएगा, सिद्ध पद प्रकट होगा तो परिणाम में भी अभाव हो जाएगा। तो पर तत्व है, उसका अनुभव करना वही सम्यक्त्व है। एनु अनुभव करो, एनु नाम सम्यक्त्व है। ये चौथा है अनुभव प्रकाश में। पूज्य श्री दीपचंद जी कासलीवाल लिखते हैं कि जहां जहां ज्ञान वहां वहां मैं, ऐसा दृढ़ भाव सम्यक्त्व है। नंबर पांच स्पष्ट इन्वर्टेड कॉमा में दीपचंद जी का वचनामृत लिखा है, ज्ञान 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 त्या त्या हूं एवो दृढ़ भाव ते सम्यक पथ है। एवो हूं ऐसा मैं, वो अनुभव का विषय हुआ। जहां जहां ज्ञान है वहां मैं ऐसा ज्ञान स्वरूप हूं, ऐसा दृढ़ अनुभव होना, दृढ़ भाव से अनुभव होना, उसी का नाम सम्यक है। ये अनुभव प्रधान सम्यक की व्याख्या है। हाँ, अर्थात ज्ञान सामान्य में ये तो वाचक है, वाच्य से अनुभव है। जहां जहां ज्ञान वहां वहां मैं, वो वाचक शब्द हुआ, लेकिन ऐसा परिणमन उसी का नाम सम्यक है। अर्थात ज्ञान सामान्य में यानी अनुभूति स्वरूप ज्ञान में दृढ़ भाव से अहमपना होने से स्वरूप में अभेदता सिद्धति है, जिसको ज्ञानी पुरुष सम्यक्त्व कहते हैं। इसका अर्थ क्या? जहां जहां ज्ञान वहां वहां मैं, इसका अर्थ क्या? तो उसका वो अर्थ है कि अनुभूति रूप जो ज्ञान है, वेदन रूप जो ज्ञान है, उस ज्ञान में अहमपना, मैं हूं वहां मैं हूं, ऐसा अहम भाव स्वरूप में होते ही अभेद भाव हो जाता है। अनुभव में भिन्नता नहीं रहती, विकल्प नहीं रहता, ऐसा मैं ऐसा मैं ऐसा मैं, तो विकल्प रहता है वहां तक भेदभाव है। वो भेदभाव नहीं रह करके निर्विकल्प अभेद अनुभव हुआ, उसी का नाम सम्यक्त्व है। सम्यक्त्व का विवेचन बहुभाग ज्ञान प्रधानता से होता है। ये जो बात करी उसमें ज्ञान की शक्ति प्रधानता है, और शास्त्रों में भी जहां जहां सम्यक्त्व का विवेचन आया है, सम्यक्त्व की बात कही गई है, वो ज्ञान प्रधानता में कही गई है, और वह अनेक पहलू से होता है। और ऐसा ऐसी चर्चा ऐसा विवेचन अनेक पहलू से होता है, जिसके कुछ दृष्टांत का यहाँ पर उल्लेख किया जाएगा कि किस प्रकार से ज्ञान प्रधान कथन से सम्यक्त्व की बात आती है, इसका उल्लेख यहाँ पर करने में आएगा। जैसा कि विभाव की अत्यंत विपरीतता का ज्ञान में भाषित होना, वह ज्ञान का सम्यक्त्व है। किसका सम्यक्त्व लिया? ज्ञान का सम्यक्त्व। सम्यक्त्व तो सम्यक्त्व है, लेकिन ज्ञान को विशेषण मिलता है कि वो ज्ञान का सम्यक्त्व है। ये सम्यक ज्ञान है। क्या लिया उसमें? फिर से विभाव की अत्यंत विपरीतता का ज्ञान में भाषित होना। जितने भी विभाव है वो मेरे से विपरीत है, ऐसा भाव भाषित होना। जैसे अपन कहते हैं ना कि तो ये हमारे विरोधी है। कौन है? हमारा विरोधी है। तो कुछ क्या? तो ऐसा नहीं लगा। क्यों नहीं लगा? अरे आपकी तो प्रशंसा भरी सभा में किया उसने। क्या बोले? तो भरी सभा में वो तो आपकी प्रशंसा किया, और आप बोलते हैं कि मेरे विरोधी है, भाई आप जानते नहीं। तो प्रशंसा करते हैं वो तो अपना बड़प्पन दिखाने के लिए करते हैं, भीतर में उसका अभिप्राय हम जानते हैं। तो आज में सामने तो प्रशंसा करेगा और पीठ पीछे खंजर मारेगा। हाँ, तो जानने वाला जानता है कि नहीं जानता है? हाँ? ऐसा जो विकल्प आत्मा का भजन करता है वो विभाव है। क्या? जो राग द्वारा आत्मा आत्मा होता है, मैं पूर्ण हूँ, मैं शुद्ध हूँ, मैं आनंद स्वरूप हूँ, मैं ज्ञान स्वरूप हूँ, मैं ऐसा हूँ, ये सब विकल्प विरोधी है। कैसे हैं? विरोधी है। क्यों? तो मोक्ष मार्ग का अवरोधक करता है वो। मोक्ष मार्ग तिरोधायित्वात्, ऐसा शब्द पड़ा है संस्कृत में, कलश में। मोक्ष मार्ग को ढंकने वाला है, आच्छादन करने वाला है, इसलिए वो विरोधी है। दूसरा कि जो ज्ञान विभाव रूप परिणमता है, तीन प्रकार से विभाव रूप परिणमता है, जो थोड़ी सूक्ष्म करता है। एक तो जो ज्ञान पर को अपना जानता है, एकत्व करके राग को और पर को, शरीर को, कुटुंब को, दूसरे दूसरे को, वो ज्ञान का विभाव है। वो भी आत्मा का दुश्मन है। और जो ज्ञान अपने स्वरूप की निज सत्ता का अवलंबन को छोड़ करके दूसरे पदार्थ का अवलंबन लेता है, भले ही ज्ञान जैसा हो, उपयोग बाहर क्यों निकला? उपयोग बाहर निकला वही जम का दूत है, सुगा नहीं बोला। तो उपयोग बाहर निकला वो जम का दूत है, उसको हम मौत देखते हैं, हमारा विरोधी देखते हैं, क्योंकि वो ज्ञान का विभाव है। तुम्हारी सत्ता में क्या कमी है कि तुम निज पद को छोड़ करके परपद में लगता है? क्या बात है? तेरे परमात्मा स्वरूप से कौन उत्कृष्ट है कि जिसका ध्यान छोड़ करके तुम पर पदार्थ का ध्यान करते हो?
किन बातें अधूरा?
हाँ, तुम किन बातें अधूरा? प्रभु तुम सब बातें पूरा। ज्ञानी ने किसी ने गाया है, प्रभु तुम सब बातें पूरा। पर की बात कहा करे प्रीतम, तुम किन बातें अधूरा? तुम कोई बातें अधूरा नहीं है, तुम क्यों पर में जाता है? वो भी ज्ञान का विभाव है। और ज्ञान की चंचलता, एक नहीं से दूसरा नहीं पर जाना, एक द्रव से दूसरा द्रव, एक गुण से दूसरा गुण, एक पर्याय से दूसरे पर्याय, ने से ज्ञानतर होना, ये भी ज्ञान का विभाव है। विभाव मात्र स्वभाव के विरोधी है। ऐसे विभाव की अत्यंत विपरीतता ज्ञान के सम्यक्त्व में मालूम पड़ती है, क्योंकि सम्यक्त्व अंतर्मुखी है, ये सब बहिर्मुखी है। राग तो बहिर्मुखी है ही, ये ज्ञान भी बहिर्मुखी है, दोनों विभाव हैं, वो ज्ञान का भी स्वीकार नहीं है। बहुत कठोर भाषा में बात करें तो जो उपयोग वीतराग देवगुरु शास्त्र पर जाता है, वो भी विभाव है, वो भी आकुलता का उत्पादक है। सुखानी जी ने क्या लिखा कि देवादि के प्रति, मैंने देव गुरु शास्त्र के प्रति जाने वाले उपयोग में भट्टी जैसा दुख लगना है। चाहिए।
का दुख कितना फलता था?
ठीक है, क्या है परिणाम की गाड़ी दो बाजू चलती है साधक दशा में, क्या दो बाजू चलती है? देखो वो तो प्रभु चरण में इसमें जाने का है कि व्यापार में नहीं लगाने का था, इसलिए बोला अरे विकल्प तुम संसार का कार्य करते हो, कुटुंब परिवार व्यापार धंधा संभालते हो, लेकिन हमको बर्दाश्त नहीं होता है, हम तुमको मार डालेंगे, क्या हम तुम्हारा खून करेंगे, क्यों ऐसा शस्त्र हमारे श्री गुरु ने हमको दिया है, फिर भी तुझे कुछ समय तक जिंदा रहना हो तो थोड़ी दया कर लेता हूँ, क्या कि अगर तुझे कुछ समय जिंदा रहना हो तो हमको गुरु चरण में तू ले जा, वरना तेरी खैरियत नहीं है, तुमको मार डालेंगे, हमारा गुरु ने शस्त्र दिया है। वो तो एक कहने की उनकी अनूठी पद्धति थी, गुरु की महिमा भी करते जाते हैं और विकल्प का निषेध भी, विवाह का निषेध भी करते जाते हैं, और आखिर में क्या किया सबों ने, कि सबों ने स्वरूप में लीनता प्राप्त की, श्रेणी में आकर के अरिहंत पद को प्राप्त करके, सिद्ध पद को प्राप्त करके स्वरूप में लीन हो गए। अगर ऐसा नहीं होता किया जाता और दूसरा भी किया जाता तो दूसरा भी करते, वो लोग करने लायक होता तो वो लोग भी करते, उनके भी कोई गुरु थे, वो भी देवगुरु शास्त्र को मानते थे एक जमाने में, लेकिन वो स्वरूप लीन क्यों हो गए? तो व्यवहार जिनाज्ञा के अधीन होता है, लेकिन वो भी क्षण क्षण घटती जाती स्थिति में अंते थाए निज स्वरूप में लीन जो अंते, तो बात अंत में तो वही बात है, बीच में कुछ होता है तो होता है अपने स्थान में, तो थोड़े टाइम के लिए अलाउ किया जाता है, क्या
थोड़े टाइम के लिए
है, हाँ, तो अगर अलाउ किया जाता है तो बाकी नहीं भी अलाउ करे, कि तेरे आयु तुमको प्रिय हो तो गुरु चरण में ले चल, चलो तुमको थोड़ा जीवन दान देता हूँ, लेकिन अंत में तो मैं तुमको खत्म करके ही रहूंगा, ये बात आ जाएगी। तो ज्ञान दशा की बात है, सम्यक तो का प्रकरण ही ज्ञान दशा का है, तो वहां तो ज्ञान वो तो है, मुमुक्षु को तो ज्ञान दशा नहीं है, इसलिए उनको श्री गुरु का आलम्बन विशेष रूप से रहता है, वो तो अपने स्थान में यथार्थ है, वो तो अपने स्थान में यथार्थ है। विभाव की अत्यंत विपरीतता का ज्ञान में भाषित होना वह ज्ञान का सम्यक्त्व है, और अपने अविपरीत स्वभाव से प्रतिपक्ष रूप स्वभाव जिस परिणाम में होता है वह सम्यक ज्ञान में स्पष्टतया मालूम पड़ जाता है। क्या कहते हैं कि अपने अविपरीत स्वभाव से विरुद्ध, प्रतिपक्ष रूप माने विरुद्ध, ऐसा स्वभाव जिस परिणाम में होता है, प्रकृति स्वभाव है ये, परिणाम में जो प्रकृति स्वभाव है वो आत्म स्वभाव से प्रतिपक्ष रूप है, तो ऐसा कहते हैं कि हमारी प्रकृति ऐसी है कि हम किसी को दुख हो ऐसा काम नहीं कर सकते, क्या તો અચ્છા એક પ્રસંગ બના કે હમારે ઘર મેં યે સત્સંગ પ્રસંગ પસંદ નહીં કરતે સર, ઓર હમ આત્મકલ્યાણ કા ગ્રંથ પઢે વો ભી પસંદ નહીં કરતે, ક્યો કે એસા કરને સે મોહ માયા કમ હો જાતી હૈ ઓર વો લોગ ઉનકો પસંદ નહીં કરતે, કે નહીં મોહ માયા કમ હો જાય યે તો નહીં ચલેગા, તો હમસે માયા કરો, પ્રેમ કરો, રાગ કરો, હમારે સે અટેચમેન્ટ રખો, યે સબ તુમ પઢોગે ઓર સત્સંગ કરોગે તો અટેચમેન્ટ કા ડિટેચમેન્ટ હો જાયેગા, હા તો પસંદ નહીં કરતે, લેકિન હમકો તો આત્મકલ્યાણ કરના હૈ એસા હમારા આત્મા બોલતા હૈ, તો હમ જો પ્રવૃત્તિ કરે વો છિપ છિપ કરકે કરતે હૈ, માલુમ નહીં પડે તબ, તો હમારે પરિણામ ભીતર મેં જો કામ કરતા હૈ વો તો કોઈ જાનતે નહીં, હમારે ઘર વાલે ન ઘર વાલે જાને ન બહાર વાલે ભી જાને, કોઈ નહીં જાનેંગે, અબ ભાવ તો બહુ રહેતા હૈ સત્સંગ કરને કા સદગ્રંથ પઢને કા, લેકિન હમારા પ્રકૃતિ સ્વભાવ એસા હૈ કે કિસી કો દુઃખ લગે વૈસા મત કર નહીં કરના, પ્રશ્ન વો હુઆ કે ક્યા હમ સહી કર રહે હૈ ક્યા, ઓર હમ થોડે ઉલઝન મેં હૈ કે હમ સહી કર રહે હૈ યા સહી નહીં કર રહે હૈ, પતા નહીં ચલતા હૈ, અબ હમારે પ્રકૃતિ બહાર કા વિષય હૈ કે હમ કિસી કો દુઃખ મનાએ, કભી કિસી કો દુઃખ મનાયા નહીં, ઉસ તરહ સે ઘર મેં રહે મિલજુલ કે, અબ લગતા હૈ કે અગર હમારી બાત આઉટ હો જાયેગી તો દુઃખ હો જાયેગા, ઓર વો હવે તો હમકો ભી થોડા ઝિઝક આતા હૈ ક્યા કરે, અબ ક્યા કરે ઇસ પરિસ્થિતિમાં થોડા માર્ગદર્શન હમકો ચાહીએ, મુંબઈમાં એક મુમુક્ષ આયા થા, ઇસ પ્રકાર કે મુમુક્ષ બહુ અચ્છી વેદના મેં આયે હુએ થે, વેદના બહુ અચ્છા હૈ, અભી હમકો માર્ગ નહીં મિલતા હૈ ક્યા કરે, કોઈ જ્ઞાની નહીં મિલતા હૈ માર્ગ નહીં મિલતા હૈ, બહુ વેદના મેં આયા, બહુ વેદના લંબે કાલ તક, ફર એક દફા સત્સંગ મેં આ ગયા ચોરી છુપી સે, ફર હમકો બોલે થોડા ટાઈમ ચાહીએ પર્સનલ થોડી બાત કરની હૈ, બોલે કે યે હાલત હૈ ક્યા કરે, દેખો આપ જિસકી સાવધાની રખતે હો એક અપેક્ષા વર્તી હૈ આપકી, ઇસકો દુઃખ નહીં પહોંચે, ઇસકો ભી દુઃખ નહીં પહોંચે, ઇસકો ભી દુઃખ નહીં પહોંચે, એક અપેક્ષા વર્તી હૈ, પર ઉન લોગો કે આપ ઉપેક્ષા નહીં કર સકતે હૈ, અપેક્ષા વર્તી ક્યો હમ બતાત કહેતે હૈ કે આપ ઉપેક્ષા કર સકતે નહીં હૈ, લેકિન આપકા પુરુષાર્થ જબ તીવ્ર હો જાયેગા તો સહેજ ઉપેક્ષા હો જાયેગી, પર ઉસમે ઇનકે પરિણામ કુછ ભી હોગે તો ભી આપ ઉપેક્ષિત હી રહેંગે, આપકો અસર નહીં પહોંચેંગે, આપકો જો અસર પહોંચતી હૈ કુછ એટેચમેન્ટ કે કારણ સે પહોંચ, તો કે નહીં નહીં મુજે એટેચમેન્ટ તો અંદર સે નહીં હૈ, લેકિન કિસી કો દુઃખ નહીં મનાના, હા યે અટેચમેન્ટ કા સ્વરૂપ હૈ, યે અટેચમેન્ટ કા સ્વરૂપ હૈ, તો સહેજ ચલો હમ આપકો નહીં યે નહીં કહેંગે કે આપકે પરિવાર વાલે કો દુઃખ પહોંચા કરકે સત્સંગ કરો, યે બાત હમ કહેંગે નહીં, ક્યોંકે ઘર મેં ઝઘડા કરાના વો હમારા કામ નહીં હૈ, લેકિન હો જાય તો ઉસકા હમ જુમ્મેવાર ભી નહીં હૈ,
ભાઈ વહાં ઉપેક્ષા નહીં કરતે હૈ તો આત્મા કી અપને આત્મા કી ઉપેક્ષા હો જાતી હૈ, વો તો બહોત તકલીફ
વાલી, તો આપકો વેદના તો હોતી હૈ, અબ યે વેદના કો બઢને દો બઢને દો બઢને દો, ઉતને હદ મેં બઢ જાયેગી કે આપ ખુદ બરદાસ્ત નહીં કર પાઓગે, તબ સહેજ ઉપેક્ષા હો જાયેગી, પર અગલે કા જો પરિણામ હોને વાલા હૈ અપની યોગ્યતા અનુસાર હોયેગા, આપકે કારણ સે નહીં હોયેગા, વો ઇનકે કારણ સે હોયેગા, तो इसका तो कोई उपाय नहीं है, आप सहज चलो, कोई कृत्रिमता करके कुछ चलने की बात जरूरत नहीं है। मेरा पॉइंट क्या है कि किसी को दुख नहीं पहुंचाना ये एक लौकिक तौर से बहुत अच्छी बात है, बहुत उच्च दर्जे की सज्जनता की बात है वो, कि हमको किसी को दुख नहीं पहुंचाना है, किसी को दुख नहीं, हम कुछ भी बर्दाश्त करेंगे लेकिन किसी को दुख नहीं पहुंचाना है, हम भीतर में बर्दाश्त कर लेंगे लेकिन दुख नहीं पहुंचाना, बात तो बहुत सुंदर है, बढ़िया है हा? लेकिन वो प्रकृति स्वभाव है, क्या है पर प्रकृति स्वभाव आत्म स्वभाव से विरुद्ध है, वो सम्यक ज्ञान जानता है, सम्यक्त्व को सम्यक ज्ञानी को मालूम पड़ता है, दूसरे को तो नहीं, देखो कितना अच्छा काम है, बिल्कुल दूसरे को दुख नहीं पहुंचाते हैं, खुद ही सहन कर लेते हैं लेकिन दूसरे को दुख नहीं पहुंचाते हैं, लेकिन वो भी प्रकृति स्वभाव है। और तो ज्ञान तो तभी होगा कि प्रकृति का समर्पण होगा, तभी होगा ऐसे बात। तो जिस जीव की जैसी जैसी प्रकृति होती है वो ज्ञानी उसको बता देते हैं कि देखो तुम्हारी ये प्रकृति है, आप उसको गुण मत समझिए, आपको लौकिक तौर से ये